એકત્ર શ્રુતિ સંવાદમાં સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક એવા ક્ષેત્રની વાત કરવાના છીએ જે ઘણીવાર કદાચ થોડું ઉપેક્ષિત રહ્યું છે, નવલકથા. અને એ પણ ખાસ તો પ્રખર વિવેચક સુરેશ જોશીની દ્રષ્ટિએ. એમણે ગુજરાતી નવલકથાની જે સ્થિતિ હતી અને એના વિવેચન વિશે જે કહ્યું છે એ ખરેખર મને લાગે છે કે આપણને બધાને વિચારતા કરી મૂકે એવું છે.
બિલકુલ. અને તમે જે ઉપેક્ષાની વાત કરીને એ બહુ સાચી છે. જોશીનો એક મુખ્ય મુદ્દો જે હતો કે કવિતાના વિવેચનને જેટલું મહત્ત્વ મળ્યું, જેટલી સૂક્ષ્મતાથી એની ચર્ચા થઈ, એટલું નવલકથા કે કથા સાહિત્યના ભાગે ઓછું આવ્યું.
હા, એવું કેમ?
કારણ કે એમના મતે કથા સાહિત્યના વિવેચનમાં ઘણી બધી સાહિત્ય સિવાયની બાબતો ભળી જાય છે, જેમ કે સમાજ સુધારો છે, કોઈ બોધ આપવાનો છે, લેખકનું જીવન દર્શન શું છે, શુદ્ધ કલાકૃતિ તરીકે એના રૂપ પર એની રચના પર ધ્યાન આપતું જે રસલક્ષી વિવેચન કહેવાય ને, એસ્થેટિક ક્રિટિસિઝમ, એ ભાગ્યે જ જોવા મળે છે.
અચ્છા.
અને મોટાભાગે શું થાય, પેલી સરસ્વતી ચંદ્ર જેવી અમુક ગણીગાંઠી કૃતિઓ જ વારંવાર ચર્ચાનો વિષય બને, જાણે બીજું કશું લખાયું જ નથી. આ એક મર્યાદા સ્પષ્ટ દેખાય છે એમના વિશ્લેષણમાં.
બરાબર. તો ચાલો આ જ મુદ્દાને જરા વિસ્તારથી સમજીએ. સુરેશ જોશીના જે અવલોકનો છે, એમના તારણો છે, એના આધારે ગુજરાતી નવલકથાની આખી જે યાત્રા રહી છે એને અને એના વિવેચનની દિશાને સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત ક્યાંથી કરવી? કદાચ પહેલાં એમના બહુ જાણીતા અને કદાચ થોડા વિવાદાસ્પદ નિબંધથી. 1955માં સુરેશ જોશીએ લખ્યું નવલકથાનો નાભિશ્વાસ. આ શીર્ષક જ એટલું જોરદાર હતું કે ખળબળાટ મચી ગયો હતો સાહિત્ય જગતમાં. શું ખરેખર એવું હતું? નવલકથા મરણ પથારીએ હતી?
હા હા, એ નિબંધે ખરેખર મોટી ચર્ચા જગાવી અને સ્વાભાવિક રીતે ઘણાએ એનો વિરોધ પણ કર્યો. એમનું કહેવું હતું કે ભાઈ, નવલકથાઓ તો ઘણી લખાય છે, જુદા જુદા વિષયો પણ આવે છે, ફાલ સારો છે, તો પછી આવી ચિંતા કરવાની શી જરૂર.
એવું
હતું કે ભલે સંખ્યા વધારે હોય પણ ગુણવત્તાનું શું? કૃતિઓમાં જીવનનું જે ઊંડાણ હોવું જોઈએ, પાત્રોમાં જે ગહનતા જટિલતા હોવી જોઈએ, અને સૌથી અગત્યનું કલાત્મકતા, એનો અભાવ છે. પીતાંબર પટેલે તો ત્યાં સુધી કહ્યું હતું કે આપણા લેખકો કસબ જાણે છે, ક્રાફ્ટ જાણે છે, પણ કલા એટલે કે આર્ટ એ સિદ્ધ નથી કરી શકતા, દર્શન અને વર્ણન એક નથી થતા.
અને નિરંજન ભગતનું પણ નામ તમે લીધું હતું.
હા, નિરંજન ભગતે પણ એ સમયની નવલકથાની સ્થિતિને સૌથી વધુ નિરાશાજનક અને ચિંતાજનક ગણાવી હતી. એટલે જોશી સાવ ખોટા નહોતા, એમની ચિંતાનો આધાર હતો.
પણ ત્યારે એક બીજો મત પણ પ્રવર્તતો હતો, ખરું ને? જેમ કે યશવંત શુક્લ જેવા વિવેચકો હતા જેમણે કહ્યું કે આ સ્વરૂપ, ફોર્મ, રચના એ બધું તો ગૌણ છે, મુખ્ય વસ્તુ છે લેખકના અનુભવની સાચકલાઈ. જો અનુભવ સાચો હોય, પ્રામાણિક હોય, તો પછી એ કયા સ્વરૂપમાં આવે છે એ બહુ મહત્વનું નથી, એ તો આપોઆપ આવી જાય.
બસ અહીંયા જ સુરેશ જોશીનો મૂળભૂત મતભેદ શરૂ થાય છે. આ વાત એમને જરાય ગળે ઉતરતી નહોતી. જોશી માટે સ્વરૂપ, જેને એ આકૃતિ કહે, રચના કહે, સંવિધાન કહે, એ કોઈ ઉપરછલ્લી સજાવટ નથી, એ તો કળાનું હાર્દ છે, અનિવાર્ય તત્વ છે, એના વગર કળા બને જ નહીં.
એટલે કઈ રીતે, જરા સમજાવશો?
જુઓ, એમનો તર્ક એવો છે કે કળાકાર શું કરે છે, એ વાસ્તવિક જીવનની જે કાચી સામગ્રી છે, જે અનુભવ છે, એને સ્વરૂપ દ્વારા જ કલાકૃતિમાં રૂપાંતરિત કરે છે, પ્રકૃતિમાંથી આકૃતિ બનાવે છે. જો તમે સ્વરૂપની જ ઉપેક્ષા કરો તો એનો મતલબ કે તમને કળાની સાચી સમજ જ નથી. જાણે કોઈ મૂર્તિકાર એમ કહે કે માટી સારી છે ને તો પછી મૂર્તિનો ઘાટ ગમે તેવો હોય, શું ફેર પડે? પણ ના, એ ઘાટ, એ સ્વરૂપ જ તો માટીને મૂર્તિ બનાવે છે, ખરું કે નહીં?
બરાબર બરાબર, મુદ્દો સમજાયો. અને આ સ્વરૂપની વાતને વધુ સ્પષ્ટ કરવા માટે જોશી પશ્ચિમી નવલકથા સાથે સરખામણી કરે છે ને, ત્યાં એમને શું જુદું દેખાયો?
હા, એમણે બહુ સ્પષ્ટ રીતે આંગળી ચીંધી. એમણે કહ્યું કે પશ્ચિમમાં જુઓ, 20મી સદીની શરૂઆતમાં જ જેમ્સ જોઈસ, માર્સેલ પ્રુસ્ટ, ફ્રાન્સ કાફકા, આ બધા લેખકોએ નવલકથાના સ્વરૂપ સાથે કેવા ક્રાંતિકારી પ્રયોગો કર્યા. એમણે સમયની વિભાવના બદલી નાખી, ચેતના પ્રવાહની ટેકનિક વાપરી, વાસ્તવિકતાને નિરૂપવાની રીતો જ નવી શોધી કાઢી. એમના પ્રયોગો એવા હતા કે 19મી સદીની પરંપરાગત નવલકથાના માપદંડો જ જૂના લાગવા માંડ્યા.
અને આપણે ત્યાં
અને આપણે ત્યાં શું થયું? મોટાભાગની ગુજરાતી નવલકથા ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્રના પ્રભાવ નીચે જ રહી, અને જોશી તો ત્યાં સુધી કહે છે કે સરસ્વતીચંદ્ર પોતે જ એની રચનાની શિથિલતાને કારણે કદાચ સ્વરૂપના વિકાસમાં અવરોધરૂપ બની. અથવા તો પછી કનૈયાલાલ મુનશી જેવા લેખકો આવ્યા, એમણે રોમાંચક કથાઓ આપી, ઘટના પ્રધાન, પણ એ કોનું અનુકરણ હતું? એલેક્ઝાન્ડર ડુમા કે વિક્ટર હ્યુગોનું, જે પશ્ચિમમાં પણ પ્રમાણમાં ગૌણ લેખકો ગણાય? એમણે ફ્લોબેર કે સ્ટેન્ડાલ જેવા સ્વરૂપ સભાન લેખકો પાસેથી પ્રેરણા ન લીધી એટલે સ્વરૂપની કોઈ નવી સભાનતા કે પ્રયોગશીલતા એમનામાં ખાસ ન દેખાય?
એટલે એવું કહી શકાય કે ગુજરાતી નવલકથા જાણે અમુક નક્કી ચીલાઓમાં જ અટવાઈ ગઈ, એમાંથી બહાર નીકળવાના પ્રયત્નો બહુ ઓછા થયા.
હા, લગભગ એવું જ. મુખ્યત્વે ચાર ધારાઓ સ્પષ્ટ જોઈ શકાય. એક તો પેલી સરસ્વતીચંદ્રની અસર અને એના અનુકરણો, બીજી મુનશીની ઐતિહાસિક રોમાંચક ધારા, ત્રીજી રમણલાલ દેસાઈએ જે ગાંધીયુગના આદર્શો અને સમસ્યાઓ નિરૂપી એ ધારા, અને ચોથી પન્નાલાલ પટેલ અને બીજા લેખકોની જાનપદી એટલે કે ગ્રામીણ નવલકથાઓની ધારા. પણ જોશીનું નિદાન એ છે કે આ બધી જ ધારાઓ થોડા સમય પછી રૂઢ થઈ ગઈ, પુનરાવર્તિત થવા લાગી, યાંત્રિક બની ગઈ. ભાગ્યે જ કોઈ એવી કૃતિ આવી જેણે વિવેચકોને ખરેખર વિચારતા કરી મૂક્યા હોય કે અરે, નવલકથાનું સ્વરૂપ એટલે શું, એની શક્યતાઓ શું છે, એના આગવા લક્ષણો કયા. આપણે પશ્ચિમમાંથી નવલકથાનું ફોર્મ લઈ તો લીધું, પણ એની પાછળની જે આખી વિચારધારા હતી, જે ટેકનિકલ સમજ હતી, એની ઊંડી સમજ કેળવવાને બદલે ઉપર છેલ્લી સંજ્ઞાઓથી જ ચલાવી લીધું.
વિચારે છે, એમને કઈ રીતે જુએ છે? ચાલો વાસ્તવિકતાના નિરૂપણથી શરૂ કરીએ. નવલકથામાં વાસ્તવિકતા એટલે શું?
અહીં જોશી એક બહુ જ પાયાનો ભેદ પાડે છે. એ કહે છે કે વાસ્તવિકતા બે પ્રકારની છે. એક છે વ્યવહાર જગતનું તથ્ય, જેને આપણે એમ્પેરિકલ ટ્રુથ કહી શકીએ, જે ઇન્દ્રિયોથી ચકાસી શકાય, દુનિયામાં ખરેખર શું છે એ. અને બીજું છે કળાનું સત્ય, એસ્થેટિક ટ્રુથ અથવા એસ્થેટિક પ્રોબેબિલિટી.
એટલે
કે નવલકથામાં જે વાસ્તવિકતા હોય છે એ પહેલી નહીં પણ આ બીજી પ્રકારની હોવી જોઈએ. મહત્વનું એ નથી કે નવલકથામાં બનેલી ઘટના કે પાત્ર બહારની દુનિયામાં છે કે નહીં. મહત્વનું એ છે કે એ કૃતિની પોતાની જે દુનિયા છે, એનો જે પોતાનો તર્ક છે, એના પરિણામમાં એ વિશ્વાસપાત્ર લાગે છે કે નહીં.
અચ્છા,
પણ ઇમ્પ્રોબેબલ પોસિબિલિટી, અસંભવિત લાગતી શક્યતા, એ ન ચાલે. કૃતિની આંતરિક સુસંગતતા જળવાવી જોઈએ.
ખૂબ રસપ્રદ.
અને સમય અને સ્થળના નિરૂપણ વિશે એમનું શું કહેવું છે?
એ પણ એટલું જ રસપ્રદ છે. જોશી કહે છે કે મહાકાવ્યનો જે સમય હોય છે, જેમ કે રામાયણ મહાભારતનો, એ ઇતિહાસનો સમય નથી. એક આદર્શ ભૂતકાળ છે, સ્થિર છે, અપરિવર્તનશીલ. આપણે એનાથી એટલા જ દૂર છીએ જેટલા કાલિદાસ હતા. પણ નવલકથાનો સમય એ આપણો પોતાનો સમય છે, બદલાતો જીવંત સમય. ભૂતકાળ હોય તો પણ એ આપણી સ્મૃતિ સાથે જોડાયેલો છે, એમાં ફેરફાર થાય છે. અને સારો નવલકથાકાર શું કરે, એ પોતાની કૃતિ માટે એક આગવું સ્થળકાળ રચે છે.
દાખલા તરીકે,
જેમ દોસ્તોયેવ્સ્કીએ સેન્ટ પીટર્સબર્ગનું કર્યું, કાફકાએ પ્રાગનું કર્યું, પછી એ કૃતિની જે યથાર્થતા છે એને એના પોતાના પરિમાણમાં જ ચકાસવી પડે. બહારના જગતના માપદંડો ત્યાં ન ચાલે.
સમજાયું. વાસ્તવિકતા અને સ્થળકાળની વાત થઈ, પણ નવલકથાનો બીજો મોટો આધાર તો પાત્રો છે. ગુજરાતી નવલકથાના પાત્રાલેખનમાં જોશીને શું ખામીઓ દેખાય છે?
અહીં જોશીની ટીકા ખરેખર બહુ ધારદાર છે. એમનું કહેવું છે કે આપણા મોટાભાગના નવલકથાના પાત્રો ભાવનાગ્રસ્ત હોય છે.
ભાવનાગ્રસ્ત એટલે
કે એ પાત્રો જાણે લેખકના વિચારો, એમની ભાવનાઓ, એમના આદર્શોના વાહક માત્ર બની રહે છે, મુખપાત્ર જેવા. એમનું પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ, એમની આંતરિક ગળમથલ, જટિલતા, એ બધું ભાગ્ય જ દેખાય. એમનામાં ભાજન તરીકેની પેસિવિટી હોય છે. મતલબ કે પાત્ર જાણે એક વાસણ છે જેમાં લેખક પોતાના વિચારો ભરી દે. એ પોતાની રીતે જીવંત નથી લાગતા. અને લેખકો શું કરે, પાત્રોને વાસ્તવિક દેખાડવા માટે ઉપરછલ્લા ઉપાયો વાપરે. જેમ કે મુનશી શું કરે, પાત્રોના શારીરિક લક્ષણોથી એમના સ્વભાવ નક્કી કરી દે. જાડો હોઠ, પાતળો હોઠ, અથવા તો મનોવિજ્ઞાનના કોઈ લેબલ ચોંટાડી દે. આને ફલાણી ગ્રંથિ છે, આ પેલો કોમ્પ્લેક્સ છે. જાણે લેબલ મારવાથી પાત્ર જીવંત થઈ જતો હોય. આ બધાથી પાત્રની પોતાની જે પહેલ કરવાની શક્તિ હોય, ઇનિશિયેટિવ, એ જ છીનવાઈ જાય છે.
તો શું સરસ્વતી ચંદ્ર જેવા, જે ગુજરાતી સાહિત્યનું એક શિખર ગણાય છે, એ પાત્ર વિશે પણ જોશીનો મત આવો જ છે?
હા, જોશી સરસ્વતીચંદ્રનું પણ બહુ ઝીણવટભર્યું વિશ્લેષણ કરે છે અને એમાં રહેલી વિસંગતિઓ સ્પષ્ટ બતાવે છે. તેઓ કહે છે કે સરસ્વતીચંદ્ર જે ઉદાત્ત આદર્શો લોકોત્તરતા માટે રચાયો છે એ પ્રમાણેનું વ્યક્તિત્વ, એવું ડાયમેન્શન એ ધરાવતું નથી.
કઈ રીતે?
દાખલા તરીકે, એના ઘર છોડવા પાછળના કારણો, એનો પોતાની જાતને બીજાઓથી ઉપર ગણવાનો દાવો, અને પછી પેલી બેભાન કુમુદના સ્પર્શ માત્રથી એના શરીરમાં મદન વિષની લહેરો ફેલાઈ જાય છે, આ બધામાં વિરોધાભાસ નથી દેખાતો.
હા, એ વાત તો છે.
એટલું જ નહીં, પાછળથી જ્યારે કુમુદ પોતે જ એની પૂછપરછ કરે છે ત્યારે સરસ્વતીચંદ્ર જાણે શબ્દોની માયાજાળ રચીને, પરિભાષાની રમતો રમીને બચવાની કોશિશ કરતો હોય એવું લાગે છે. અહીં પાત્રોનું જે આંતરિક બંધારણ છે એ લેખકની પોતાની ભાવનાઓ અને આદર્શોના ભાર નીચે જાણે કચડાઈ જાય છે.
બરાબર. પાત્રાલેખન સિવાય વાર્તા કહેવાની જે રીત છે, કથન રીતિ, એના વિશે પણ જોશી કંઈક મહત્વનું કહે છે.
હા, બિલકુલ. તેઓ કથન રીતિના બે પ્રકાર પાડે છે. એક છે કથન રીતિ, ટેલિંગ, અને બીજી છે વર્ણન રીતિ, ડિસ્ક્રાઇબિંગ.
આ બંનેમાં શું ફરક છે?
કથન રીતિમાં મુખ્ય ભાર ઘટના પર હોય છે, શું બન્યું, એ મુખ્યત્વે ભૂતકાળની વાત કરે છે. જ્યારે વર્ણન રીતિમાં ભાર ઘટના કેવી રીતે બને છે એ પ્રક્રિયા પર હોય છે, એ વર્તમાન સાથે જોડાયેલી છે. જોશીનું માનવું છે કે નવલકથા જેવા સ્વરૂપ માટે આ વર્ણન રીતિ વધુ યોગ્ય છે.
કેમ?
કારણ કે એમાં વસ્તુ પોતે કેટલી અસાધારણ છે એના કરતાં એને કહેવાની રીત, એની ટેકનિક, એનું સંવિધાન વધુ મહત્વનું બને છે. એના બળ પર તમે સામાન્ય લાગતી સામગ્રીમાંથી પણ અસાધારણ અનુભવ કરાવી શકો. જ્યારે ગુજરાતી નવલકથા જોશીના મતે હજી પેલી કથન રીતિની ઘટના પ્રધાનતાને ચમત્કારોમાંથી પૂરી બહાર નથી આવી, જેમ કે મુનશીની તપસ્વીનીમાં રાજવાના ચમત્કારો હોય કે દર્શકના ઝેર તો પીધા છે જાણી જાણીમાં ગોપાળ બાપાના.
ઓકે, તો આ બધી સમસ્યાઓ આપણે જોઈ. સ્વરૂપની ઓછી સમજ, પાત્રોની ભાવનાગ્રસ્તતા, કથન રીતિની મર્યાદા, આ બધા પાછળનું મૂળ કારણ શું? જોશી શું કહે છે? ક્યાંક ઊંડાણમાં કોઈ સમસ્યા છે?
બિલકુલ. અને અહીં જોશી પશ્ચિમી વિવેચક માર્ક શોરરના એક બહુ જ મહત્વના વિચારને ટાંકે છે, ટેકનિક એઝ ડિસ્કવરી.
ટેકનિક એટલે શોધ, એનો શું મતલબ?
હા, મતલબ કે ટેકનિક એટલે કે કળાની રીત, એનું સંવિધાન, એ ખાલી વાર્તાને ગોઠવવાની કે પાત્રોને સજાવવાની યાંત્રિક પ્રક્રિયા નથી, એનાથી ઘણું વધારે છે. એ તો લેખક માટે ખબર છે, પોતાના અનુભવને શોધવાનું, એને સમજવાનું અને છેવટે એનું મૂલ્યાંકન કરવાનું એક સાધન છે, એક ઓજાર છે.
ઓ,
જોશીનું કહેવું એમ છે કે ગોવર્ધન રામ હોય કે આપણા બીજા ઘણા લેખકો, એ લોકો શું કરે છે, એમના મનમાં જે પહેલેથી નક્કી કરેલા વિચારો હોય, જીવન દર્શન હોય, સંદેશો હોય, એને કૃતિ પર લાદી દે છે. જ્યારે ખરી પ્રક્રિયા શું હોવી જોઈએ કે કૃતિ રચાતી જાય, એની નિર્માણ પ્રક્રિયા દ્વારા, ટેકનિકના ઉપયોગ દ્વારા લેખક પોતે જ પોતાના અનુભવના અર્થ સુધી પહોંચે, દર્શન પામે, આ જે શોધની પ્રક્રિયા છે ને એ આપણે ત્યાં ચૂકી જવાય છે.
વાહ, આ તો ખરેખર બહુ જ અગત્યનો વિચાર છે. ટેકનિક એ માત્ર શણગાર નથી, પણ લેખક માટે સત્યને પામવાનું, અનુભવને આકાર આપવાનું સાધન છે. આ તો નવલકથા લેખન અને વિવેચન વિશેની આખી સમજ જ બદલી નાખે. તો એનો અર્થ એમ થયો કે કૃતિમાં ભલે ગમે તેટલું મોટું જીવન દર્શન હોય, પણ જો એ કળાત્મક રીતે ટેકનિક દ્વારા સિદ્ધ ન થયું હોય તો એ નવલકથાને મહાન ન બનાવી શકે.
એકદમ બરાબર. અહીં જોશી એક એરિસ્ટોટલનું એક સરસ વાક્ય યાદ કરાવે છે, ધ ગોલ્ડ ઇટ ઇઝ મેડ ઓફ ડઝ નોટ હેલો અ સ્ટેચ્યુ. એટલે કે પ્રતિમા સોનાની બનેલી છે, માત્ર એટલા માટે એ પવિત્ર કે સુંદર નથી બની જતી. મહત્વનું શું છે? એનું ઘડતર, એનું સ્ટ્રક્ચર, એનું ફોર્મ. જોશી કહે છે કે આપણા વિવેચનમાં વારંવાર આ જ ભૂલ થઈ છે. કૃતિનું તત્વ એટલે કે એનો વિચાર, સંદેશ, દર્શન, એને કૃતિના રૂપ એટલે કે એની કળાત્મક રચના, ટેકનિક, સ્વરૂપ કરતાં વધુ મહત્વ આપી દેવાયું છે. જાણે શું કહેવાય છે એ જ મુખ્ય છે, કેવી રીતે કહેવાય છે એ ગૌણ છે. આ અભિગમ કળાની દ્રષ્ટિએ ખોટો છે.
અને આમાં પેલી સરસ્વતીચંદ્રની જે વાત કરી એના વિવેચને પણ આમાં ભાગ ભજવ્યો હશે, નહીં?
ચોક્કસ. જોશીનું સ્પષ્ટ માનવું છે કે સરસ્વતીચંદ્રની જે અતિશય ભક્તિ થઈ
અને ખાસ કરીને એની રચનામાં જે શિથિલતાઓ છે, ઢીલાશ છે, એનો બચાવ કરવાના જે પ્રયત્નો થયા, એનાથી સ્વસ્થ અને સ્વરૂપલક્ષી વિવેચનનો રસ્તો જ બંધ થઈ ગયો.
આનંદ શંકર ધ્રુવ જેવા મોટા ગજાના વિવેચકે પણ રૂપ કરતા ભાવનામાં વધુ મહત્વ આપ્યું, કહ્યું કે કથાની આકૃતિમાં જ બધી ખૂબી નથી.
અને રાવી પાઠકનું પણ ઉદાહરણ છે ને?
હા, રામનારાયણ પાઠકે તો વળી સરસ્વતી ચંદ્રની આકારહીનતાને દરિયા કે આકાશના આકાર જેવી ગણાવી દીધી. જાણે આકાર ન હોવો એ જ મહાનતાની નિશાની હોય. આ બધાને કારણે સ્વરૂપ શું છે, એનું મહત્વ શું છે, એની જે ઊંડી ચર્ચા થવી જોઈતી હતી, જે સમજ કેળવાવી જોઈતી હતી, એ ગુજરાતી વિવેચનમાં પૂરતી વિકસી જ નહીં.
બરાબર. હવે જો આપણે સુરેશ જોશીની નજરે બીજા કેટલાક મુખ્ય નવલકથાકારોને જોઈએ તો એમના વિશે એમના શું અવલોકનો છે? જેમ કે કનૈયાલાલ મુનશી, જેમની નવલકથાઓ તો ખૂબ લોકપ્રિય થઈ હતી. હા, મુનશી વિશે જોશી નોંધે છે કે એમણે વાચકને પકડી રાખે એવી મનોરંજકતા અને કાર્યવેગ, એક્શન પર ખૂબ ભાર મૂક્યો. એ સાચું. પણ એમનું આખું મોડલ મોટેભાગે પેલા ફ્રેન્ચ લેખકો વિક્ટર હ્યુગો અને એલેક્ઝાન્ડર ડુમાના અનુકરણ જેવું રહ્યું. અને જોશી એ પણ ઇશારો કરે છે કે મુનશીએ ફ્લોબેર કે સ્ટેન્ડાલ જેવા, જો સ્વરૂપ વિશે વધુ સભાન હતા, એવા ફ્રેન્ચ લેખકોને બદલે હ્યુગો ડુમાને પસંદ કર્યા, એ જ સૂચક છે.
એમના પાત્રો વિશે શું?
મુનશીના પાત્રોમાં એક પ્રકારની સુરેખતા છે, જાણે ડાયગ્રામ હોય, પણ ઊંડાણ કે જટિલતા ઓછી જોવા મળે. અને ઐતિહાસિક વાતાવરણ ઊભું કરવા માટે તેઓ શું વાપરે? રાજા મહારાજા, દાવપેચ, શૃંગાર, ચમત્કાર, આગ, અપહરણ, ભોંયરા, આવી બધી સ્થૂળ વિગતોનો સહારો લે. પણ એ વાતાવરણ કલાત્મક રીતે જીવંત નથી થતું એવું જોશીનું માનવું છે. એમની પાછળની કૃતિઓ જેમ કે તપસ્વીની, એ તો આગલી કૃતિઓનું પુનરાવર્તન જ લાગે છે. પેલી રાજબા મેલી વિદ્યાથી અદ્ભુત કામો કરે, એ બધું પાછું એ જ ઘટના પ્રધાનતા તરફ લઈ જાય છે.
અને રમણલાલ દેસાઈ, જેમને ગાંધીયુગને આલેખ્યો, અને દર્શક એટલે કે મનુભાઈ પંચોળી, જેમની કૃતિઓમાં ઉદાત્ત ભાવનાઓ હોય છે, એમના વિશે શું કહે છે જોશી?
રમણલાલ દેસાઈએ દિવ્ય ચક્ષુ જેવી નવલકથામાં ગાંધીયુગની ઘટનાઓ વણી લેવાનો પ્રયાસ કર્યો, પણ જોશીના મતે એ કૃતિ ઘટનાઓની યાદી અને એક સાવ રૂઢિગત પ્રણેત ત્રિકોણ જેવી બનીને રહી ગઈ. દર્શકની વાત કરીએ તો એમની નવલકથાઓ, દીપનિર્વાણ હોય કે ઝેર તો પીધા છે જાણી જાણી, ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ માટે જાણીતી છે. એ વાત સાચી. પણ જોશીની ટીકા એ છે કે અહીં પણ રચના ઘણીવાર સ્થૂળ રહી જાય છે, પાત્રો ઘણીવાર લેબલ જેવા લાગે છે, જેમ કે દીપનિર્વાણમાં મહાકાશ્યપ. ઉદાત્ત ભાવનાઓ ખરી, પણ એ કૃતિના બંધારણમાંથી, પાત્રો અને પરિસ્થિતિના તાણાવાણામાંથી સહજ રીતે આવવાને બદલે જાણે ઉપરથી લાદેલી હોય, ઉપદેશ જેવી લાગે છે. ઝેર તો પીધા માં પેલી નાયિકા જ્યારે ખરેખર સ્થૂળ અર્થમાં ઝેર ચૂસે છે, ત્યારે જ જાણે લેખકને સંતોષ થતો હોય એવી સ્થૂળતા પણ દેખાય છે. જોશી એવો પણ ઇશારો કરે છે કે દર્શક કદાચ ઇતિહાસનો સહારો એટલા માટે લે છે કે વર્તમાન જીવનની જે ગૂંચવણભરી વાસ્તવિકતા છે એનો સામનો કરવાનું ટાળી શકાય.
અને પેલી જાનપદી નવલકથાઓની જે આખી ધારા શરૂ થઈ હતી, એના વિશે જોશીનું શું માનવું છે?
પન્નાલાલ પટેલની મળેલા જીવ જેવી નોંધપાત્ર કૃતિ આવી એ ખરું, પણ જોશી માને છે કે એ પછી આ ધારા પણ બહુ જ ઝડપથી યાંત્રિક અને રૂઢ બની ગઈ. એનો એક ફોર્મ્યુલા જીવો બની ગયો. શું હોય એમાં? લોકબોલીનો ઉપયોગ, ગામડાના રીતરિવાજોનું વર્ણન, અમુક નક્કી સમસ્યાઓ, ગરીબી, વહેમ, જ્ઞાતિભેદ, વારંવાર આવતા દ્રશ્યો, મેળો હોય, દુકાળ હોય, કોઈક શારીરિક ખોળવાળો પાત્ર હોય.
હા હા,
આ બધા તત્વોનું પુનરાવર્તન થયા કરે, પણ એમાં કલાત્મક નવીનતા કે ઊંડાણનો અભાવ વર્તાવા લાગ્યો. અહીં પણ જોશીને ઘણીવાર એવું લાગે છે કે લેખકો વર્તમાનની જટિલ વાસ્તવિકતાથી ભાગીને એક સરળ આદર્શ ભૂતકાળમાં જતા રહે છે.
તો આ આખા વિશ્લેષણ પરથી સુરેશ જોશીનો જે મુખ્ય સૂર છે એ શું પકડાય છે? ગુજરાતી નવલકથા અને એના વિવેચનમાં મૂળભૂત રીતે ક્યાં ઉણપ રહી ગઈ?
જો આપણે સારાંશ કાઢીએ તો જોશી મુખ્યત્વે બે બાબતો પર ભાર મૂકે છે. એક, સ્વરૂપ વિશેની સભાનતાનો અભાવ, અને બીજું, કલાત્મક પ્રયોગશીલતાનો અભાવ. લેખકો અને વિવેચકો બંને પક્ષે ઘણીવાર ભાવના, સંદેશ, જીવનદર્શન, સામાજિક ઉપયોગિતા કે પછી વાસ્તવિકતા
આ બધાના નામે કળાનું જે અનિવાર્ય તત્વ છે એટલે કે રૂપ, ફોર્મ, સ્ટ્રક્ચર, ટેકનિક એની બહુ જ ઉપેક્ષા થઈ છે, જાણે વાસ્તવિકતાને વળગી રહેવાની એક બીક હોય. સર્જનનો જે ઉદ્દામ આવેગ હોય, જે પરંપરાની સીમાઓ તોડીને પોતાની આગવી કલાત્મક વાસ્તવિકતા રચે, એ હિંમતનો અભાવ દેખાય છે.
અને આમાં પેલો સરસ્વતી ચંદ્રનો વધુ પડતો પ્રભાવ અને પશ્ચિમનું જે અનુકરણ થયું તે પણ સમજી વિચારીને ન થયું એ પણ અવરોધક બન્યા, એમ પણ એમણે કહ્યું.
બરાબર. એ સિવાય નવલકથાને સમાજ સુધારવાનું કે બોધ આપવાનું સાધન બનાવવાની લાલચ, લેખકનું પોતાનું જીવન દર્શન કૃતિ પર ઠોકી બેસાડવાની વૃત્તિ, અને પેલું દર્શન કૃતિની રચનામાંથી સહજ રીતે પ્રગટ થાય એને બદલે કૃતિ જ જાણે પહેલેથી નક્કી કરેલા દર્શનનું ઇલસ્ટ્રેશન કરવા માટે બની હોય, આ બધી બાબતો શુદ્ધ કળાસર્જનના રસ્તામાં મોટા અવરોધ બની છે. લેખકો ઘણીવાર પોતાના પૂર્વગ્રહોને સંતોષવામાં કે પછી લોકરૂચિને રાજી રાખવામાં સરી પડે છે અને કલાની જે પોતાની શરતો છે એ ભૂલી જાય છે.
તો પછી આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે, આગળ વધવા માટે સુરેશ જોશી શું રસ્તો બતાવે છે?
જોશીનો ઇશારો બહુ સ્પષ્ટ છે. સર્જકોએ વાસ્તવિકતાના ગુલામ બનવાની જરૂર નથી. એમણે કળાની રીતે એટલે કે ટેકનિક દ્વારા, સ્વરૂપ દ્વારા પોતાના અનુભવને શોધવો જોઈએ, એને આકાર આપવો જોઈએ અને એનું મૂલ્ય સ્થાપિત કરવું જોઈએ. યાદ રાખવું જોઈએ કે ટેકનિક એ ખાલી હાથચાલાકી નથી, ગિમિક નથી, એ તો અનુભવને તપાસવાનું, એનું સત્ય શોધવાનું, એનું મૂલ્ય આંકવાનું એક અનિવાર્ય સાધન છે, ડિસ્કવરીનું સાધન છે.
અને વિવેચન માટે,
અને વિવેચને પણ. સાહિત્ય સિવાયની બહારની બાબતો, લેખકનો હેતુ શું હતો, સમાજ પર શું અસર થઈ, એ બધાથી ઉપર ઉઠીને કૃતિના પોતાના કલામૂલ્ય પર ધ્યાન આપવાની જરૂર છે, એના રસલક્ષી અને સ્વરૂપલક્ષી પાસા પર. કૃતિનું બંધારણ કેવું છે, એનું સ્ટ્રક્ચર, એનું ઓર્ગેનિઝમ કેવું છે, એના પર વિવેચન કેન્દ્રિત થવું જોઈએ. તો જ નવલકથા પોતાના આગવા સાહિત્ય સ્વરૂપ તરીકે સાચી રીતે વિકાસ પામી શકે અને સમજી શકાય.
ખરેખર આ ખૂબ જ ઊંડાણપૂર્વકની અને વિચાર પ્રેરક ચર્ચા રહી. સુરેશ જોશી આપણને યાદ અપાવે છે કે નવલકથા એ માત્ર વાર્તા કહેવાનું કે કોઈ સંદેશો આપવાનું સાધન નથી, એ તો વાસ્તવિકતાને કળામાં બદલવાની, અનુભવને એક અર્થપૂર્ણ આકાર આપવાની જટિલ અને સર્જનાત્મક પ્રક્રિયા છે. અને એ પ્રક્રિયા, એ ટેકનિક, એ રૂપને સમજવું અને એને સિદ્ધ કરવું, એ જ કદાચ લેખક અને વિવેચક બંને માટે સાચો પડકાર છે. અને આ બધું વિચારતા મનમાં એક સવાલ જરૂર થાય કે શું આજે પણ આટલા વર્ષો પછી ગુજરાતી નવલકથા અને એનું વિવેચન ક્યાંક ને ક્યાંક આ ભાવ અને રૂપ વચ્ચેનો જે તણાવ છે એની સાથે સંઘર્ષ કરી રહ્યું છે? એ ખરેખર આપણા સૌ માટે વિચારવા જેવો પ્રશ્ન છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.